એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર. આજે આપણે એક એમ કે બહુ જ ખાસ પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી હતી. સ્ટીફન હોકિંગનું સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ, એટલે કે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ.
હા, બરાબર. અને મને લાગે છે કે આ પુસ્તક એટલા માટે ખાસ છે કારણ કે એ ફક્ત વૈજ્ઞાનિકો માટે નથી લખાયું.
ના, બિલકુલ નહીં.
આપણા જેવા જેમને જાણવું છે કે ભાઈ આ બધું શું છે, આ આકાશ, તારા, આપણે પોતે ક્યાંથી આવ્યું, આ બધું શું થવાનું છે આગળ, એવા પાયાના સવાલો છે ને, એને આ પુસ્તક સ્પર્શે છે.
ચોક્કસ. અને એનું મહત્વ એ જ છે કે બ્રહ્માંડ વિજ્ઞાન કોસ્મોલોજી જેવા આમ જુઓ તો અઘરા વિષયને સ્ટીફન હોકિંગે એટલી સરળ અને શું કહેવાય રસ પડે એવી રીતે સમજાવ્યો છે. એમણે એ બતાવ્યું કે વિજ્ઞાન હવે એવા પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ બની રહ્યો છે જે પહેલાં કદાચ માત્ર ફિલોસોફી કે ધર્મનો વિષય ગણાતા.
તો પછી જેમણે આ અદ્ભુત પુસ્તક લખ્યું છે એમના વિશે થોડી વાત કરીએ. સ્ટીફન હોકિંગ નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે.
હા, 20મી સદીના અને 21મીના પણ સૌથી તેજસ્વી વૈજ્ઞાનિકોમાંના એક, સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, બ્રહ્માંડ વિજ્ઞાની અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લુકાસિયન પ્રોફેસરનું પદ,
જે પદ એક સમય સર આઇઝેક ન્યૂટન પાસે હતું, એ જ બતાવે છે કે એમનું કદ કેટલું મોટું હતું.
સાચી વાત છે. પણ એમની ઓળખ ખાલી એક મહાન વૈજ્ઞાનિક તરીકે જ નથી, એક કમાલના એમ કે કોમ્યુનિકેટર પણ હતા. એમણે બ્લેક હોલ અને બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે જે કામ કર્યું, ખાસ કરીને પેલું હોકિંગ રેડિયેશન.
હા, એણે તો બ્લેક હોલ વિશેની આપણી સમજ જ બદલી નાખી.
બિલકુલ. અને એ પહેલું મોટું પગલું હતું જેને આઇન્સ્ટાઇનની સામાન્ય સાપેક્ષતા અને ક્વોન્ટમ મિકેનિક્સ, ભૌતિકશાસ્ત્રની આ બે મોટી શાખાઓને જોડવાનો પ્રયાસ કર્યો.
અને આ બધું એમને પેલી ગંભીર શારીરિક બીમારી ALS, એમાયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ, એની સામે લડતા લડતા કર્યું. એ વાત જ અકલ્પનીય છે. શરીર સાથ નહોતું આપતું, પણ મન તો બ્રહ્માંડ ખૂંદી વળતું હતું.
એ જ એમની ખાસિયત હતી. એક બાજુ ઊંડા સિદ્ધાંતો બનાવવાની ક્ષમતા અને બીજી બાજુ એ જ જટિલ વિચારોને સાવ સરળ ભાષામાં સરસ મજાની ઉપમાઓ આપીને સામાન્ય માણસને સમજાવવાની અદ્ભુત શક્તિ. તેઓ ખરેખર માનતા હતા કે બ્રહ્માંડને સમજવું એ કોઈ વૈજ્ઞાનિકોનો ઇજારો નથી, એ સૌનો અધિકાર છે.
સાચી વાત.
તો હવે પુસ્તક પર આવીએ. આનો મુખ્ય હેતુ શું છે? આમ જોવા જઈએ તો હોકિંગ આપણને એક સફર પર લઈ જાય છે, બ્રહ્માંડના જે મોટા મૂળભૂત પ્રશ્નો છે ને,
જેવા કે આ બ્રહ્માંડ આવ્યું ક્યાંથી, કેવી રીતે શરૂ થયું, શા માટે એ આવું છે જેવું આપણને દેખાય છે.
હા, અને શું એનો ક્યારે અંત આવશે, સમય પોતે શું છે, આ બધા સવાલોના જવાબ વિજ્ઞાનની મદદથી શોધવાનો પ્રયાસ છે આ પુસ્તક.
અને આખી સફરનો એક મોટો લક્ષ્યાંક છે પેલી સંપૂર્ણ સિદ્ધાંતની શોધ, જેને અંગ્રેજીમાં થિયરી ઓફ એવરીથિંગ કહે છે. એટલે કે એક એવી થિયરી
જે ભૌતિકશાસ્ત્રના બે મુખ્ય પાયા છે ને, આઇન્સ્ટાઇનની જનરલ રિલેટિવિટી, જે ગુરુત્વાકર્ષણ અને મોટા પદાર્થો, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ એ બધાને સમજાવે છે.
અને બીજી બાજુ પેલી વિચિત્ર દુનિયા ક્વોન્ટમ મિકેનિક્સની, જે અતિ સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન એમના વર્તનને સમજાવે છે.
બરાબર. આ બંને સિદ્ધાંતો પોતપોતાની જગ્યાએ તો સુપરહિટ છે, પણ એમને ભેગા કેવી રીતે કરવા, એક એવી થિયોરી બનાવવી જે બધું જ સમજાવી શકે, નાનામાં નાના કણથી લઈને મોટામાં મોટા બ્રહ્માંડ સુધી. હોકિંગનું માનવું હતું કે આવો એકીકૃત સિદ્ધાંત જ આપણને બ્રહ્માંડની સંપૂર્ણ સમજ આપી શકે.
એટલે પુસ્તક આપણને પહેલાના સમયના વિચારોથી શરૂ કરીને ન્યૂટન, પછી આઇન્સ્ટાઇન, ક્વોન્ટમ મિકેનિક્સ, એમ આધુનિક ભૌતિકશાસ્ત્રની ગલીકૂચીઓમાં ફેરવે છે.
હા, અને એ બધું એ અંતિમ ધ્યેય થિયોરી ઓફ એવરીથિંગ તરફ લઈ જાય છે.
ચાલો થોડું વધારે ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો જોઈએ. શરૂઆત કરીએ આઇન્સ્ટાઇનથી. એમણે સ્થળ અને સમય વિશે જે કહ્યું એ તો ક્રાંતિકારી હતું.
હા, કારણ કે ન્યૂટન એવું માનતા કે ભાઈ સમય તો એક નદી જેવો છે, બધા માટે એક સરખી ગતિએ વહે, અને અવકાશ એક મોટું સ્ટેજ છે જે બદલાતું નથી, નિરપેક્ષ.
પણ આઇન્સ્ટાઇને કહ્યું, ના ભાઈ એવું નથી.
એમણે કહ્યું કે સમય અને સ્થળ એ સાપેક્ષ છે. એટલે કે તમે કેટલી ઝડપથી ગતિ કરી રહ્યા છો એના પર આધાર રાખે છે કે તમારા માટે સમય કેવી રીતે પસાર થાય છે. અને અવકાશ અને સમય અલગ નથી, પણ એકબીજા સાથે વણાયેલા છે, જેને કહેવાય અવકાશ સમય, સ્પેસ ટાઈમ.
અને ગુરુત્વાકર્ષણ એ કોઈ ખેંચાણનું બળ નથી?
ના, આઇન્સ્ટાઈને કહ્યું કે દ્રવ્યમાન અને ઉર્જા હોય ને એ આ અવકાશ સમયના તાણાવાણાને વાણી દે છે, એમાં વળાંક પાડે છે. અને પદાર્થો આ વળેલા અવકાશ સમયમાં સીધી લીટીમાં જવાનો પ્રયાસ કરે છે, પણ આપણને એવું લાગે કે ખેંચાઈ રહ્યા છે.
ઓહો, પેલી રબરની ચાદરવાળી ઉપમા અહીં બરાબર બંધ બેસે છે, નહીં?
હા, બિલકુલ. જાણે ખેંચેલી ચાદર પર એક ભારે દડો મૂકો તો ખાડો પડે. હવે નાનો દડો એની પાસે ગબડાવો તો એ ખાડા તરફ વળશે. એ જ ગુરુત્વાકર્ષણ.
બાપરે, આ વિચાર જ કેટલો અલગ છે. અને આઇન્સ્ટાઈનનું પેલું પ્રખ્યાત સમીકરણ E=mc² એ પણ આની સાથે જોડાયેલું છે.
હા, એ દર્શાવે છે કે દ્રવ્યમાન અને ઉર્જા એ એક જ વસ્તુના બે અલગ સ્વરૂપ છે અને એકને બીજામાં રૂપાંતરિત કરી શકાય છે. આ રિલેટિવિટીએ બ્રહ્માંડને મોટા પાયે સમજવામાં બહુ મદદ કરી.
પણ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો જ્યારે આપણે સાવ નાના સ્કેલ પર ગયા.
બરાબર, સૂક્ષ્મ જગતમાં. ત્યાં નિયમો સાવ અલગ છે. ત્યાં રાજ ચાલે છે ક્વોન્ટમ મિકેનિક્સનું.
હા, આ ક્વોન્ટમ મિકેનિક્સ એનું નામ સાંભળીએ એટલે જ કંઈક અજીબ લાગે. જ્યાં કહે છે કે કણ એક જ સમયે બે જગ્યાએ હોઈ શકે, આ શું વાત થઈ?
એ આપણી રોજિંદી સમજની બહાર છે. અને એમાં પેલો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવે છે.
એ શું કહે છે, જરા સરળ શબ્દોમાં કહેશું?
એ સિદ્ધાંત એમ કહે છે કે તમે કોઈ સૂક્ષ્મ કણની, ધારો કે ઇલેક્ટ્રોનની, ચોક્કસ સ્થિતિ અને ચોક્કસ ગતિ એક જ સમયે એક સાથે પૂરેપૂરી ચોકસાઈથી માપી જ ન શકો.
એટલે એવું નહીં કે આપણી પાસે સારા સાધનો નથી એટલે?
ના ના, એવું નહીં. હાઇઝનબર્ગ કહે છે કે આ કુદરતનો જ મૂળભૂત નિયમ છે. તમે એક વસ્તુને વધુ ચોકસાઈથી જાણવાનો પ્રયત્ન કરો તો બીજી વસ્તુ આપોઆપ ઓછી ચોક્કસ બની જાય. આણે તો પેલો ન્યૂટનનો ઘડિયાળ જેવો બધું નક્કી હોય એવા બ્રહ્માંડનો ખ્યાલ જ ઉથલાવી દીધો.
એટલે બ્રહ્માંડના પાયામાં જ એક પ્રકારની અનિશ્ચિતતા, એક સંભાવના રહેલી છે, નક્કી કશું જ નથી.
કંઈક એવું જ. ક્વોન્ટમ જગતમાં આપણે ફક્ત સંભાવનાઓની જ વાત કરી શકીએ છીએ કે આ થવાની સંભાવના આટલી છે, પેલું થવાની સંભાવના તેટલી છે.
વાહ, આ તો પચાવવું જ અઘરું છે.
છે જ ને. પણ આ બંને સિદ્ધાંતો, સાપેક્ષતા અને ક્વોન્ટમ મિકેનિક્સ, પોતપોતાના ક્ષેત્રમાં એટલે કે મોટા પદાર્થો માટે સાપેક્ષતા અને સૂક્ષ્મ કણો માટે ક્વોન્ટમ મિકેનિક્સ જબરદસ્ત સફળ રહ્યા છે, બધા પ્રયોગોમાં સાચા પડ્યા છે.
તો પછી મુશ્કેલી ક્યાં છે?
મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે એવી પરિસ્થિતિઓનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ જ્યાં બંને સિદ્ધાંતો એકસાથે લાગુ પડવા જોઈએ. જેમ કે
બ્લેક હોલની અંદર શું થાય છે, અથવા બ્રહ્માંડ જ્યારે શરૂ થયું એ ક્ષણે શું હતું?
નાના વિસ્તારમાં સંકોચાયેલી છે એટલે ક્વોન્ટમ મિકેનિક્સ જોઈએ. અને અહીં જ સ્ટીફન હોકિંગનું કામ ખૂબ જ મહત્વનું બની જાય છે.
ચાલો પહેલા બ્રહ્માંડની શરૂઆતની વાત કરીએ. બિગ બેંગ, પેલો ખ્યાલ આવ્યો ક્યાંથી?
એ આવ્યો એડવિન હબલના અવલોકનો પરથી. 1920ના દાયકામાં એમણે જોયું કે દૂરની આકાશગંગાઓ આપણાથી દૂર જઈ રહી છે, અને જેટલી દૂર એટલી વધુ ઝડપથી.
જણે બધું એકબીજાથી દૂર ભાગી રહ્યું હોય, આનો મતલબ શું થયો?
આનો મતલબ એ થયો કે જો આપણે સમયની ફિલ્મ ઉલટી ચલાવીએ તો ભૂતકાળમાં બધું એકબીજાની નજીક હોવું જોઈએ. બ્રહ્માંડ નાનું હોવું જોઈએ, વધુ ગીચ અને વધુ ગરમ હોવું જોઈએ.
અને જો આપણે સાવ પાછળ જઈએ, લગભગ 13.8 અબજ વર્ષ પહેલા,
તો બધું જ દ્રવ્ય અને ઉર્જા એક અત્યંત અત્યંત નાના ગરમ અને ગીચ બિંદુમાં સમાયેલું હશે. આ જ બિગ બેંગ, એ બ્રહ્માંડની શરૂઆત હતી. અને મહત્વની વાત એ છે કે એ અવકાશ અને સમયની પણ શરૂઆત હતી.
એટલે પેલો સવાલ કે બિગ બેંગ પહેલા શું હતું એનો કોઈ મતલબ જ નથી.
હા, હોકિંગ એમ જ કહે છે. એ પૂછવું એવું છે કે તમે ઉત્તર ધ્રુવ પર ઊભા હો અને પૂછો કે આનાથી ઉત્તરમાં શું છે, ઉત્તર ધ્રુવથી વધુ ઉત્તર ક્યાં હોય? એમ જ સમયની શરૂઆત પહેલાનો કોઈ અર્થ નથી.
અને પેલું સીમાવિહીન પ્રસ્તાવ, નો બાઉન્ડ્રી પ્રપોઝલ, જે હોકિંગ અને એમના સાથી જેમ્સ હાર્ટલે આપ્યો હતો, એ આની સાથે જ સંબંધિત છે?
હા, એ એક વધુ ઊંડો ગાણિતિક વિચાર છે. એ કહે છે કે કદાચ બ્રહ્માંડની શરૂઆત એવી રીતે થઈ કે ત્યાં કોઈ ચોક્કસ ધાર કે શરૂઆતનું બિંદુ એટલે કે સિંગ્યુલારિટી હતી જ નહીં. જેમ પૃથ્વીની સપાટી ગોળ છે એની કોઈ ધાર નથી હોતી, એમ જ કદાચ બ્રહ્માંડ સમયમાં પણ સીમા વગરનું હોય. આનાથી પેલી સિંગ્યુલારિટીની સમસ્યા ટાળી શકાય જ્યાં ભૌતિકશાસ્ત્રના નિયમો કામ કરતા બંધ થઈ જાય છે.
અચ્છા, હવે વાત કરીએ બ્લેક હોલની. એ પણ આવી જ એક જગ્યા છે જ્યાં બધું ભેગું થાય છે.
બરાબર. બ્લેક હોલ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એટલું બધું દ્રવ્ય એટલી નાની જગ્યામાં ભેગું થઈ જાય કે એનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રબળ બની જાય કે પ્રકાશ સુદ્ધા એમાંથી બહાર ના આવી શકે.
અને એ બને કેવી રીતે?
મોટા તારાના મૃત્યુથી.
હા, જ્યારે ખૂબ મોટો તારો પોતાનું બળતણ વાપરી નાખે ત્યારે એ પોતાના જ વજન હેઠળ કચડાઈ જાય છે, સંકોચાય છે. અને જો એ પૂરતો મોટો હોય તો એ સંકોચાઈને બ્લેક હોલ બની શકે છે. એના કેન્દ્રમાં પેલી સિંગ્યુલારિટી હોય છે જ્યાં ઘનતા અનંત બની જાય છે, અને એની આસપાસ એક અદ્રશ્ય સરહદ હોય છે જેને ઘટના ક્ષિતિજ, ઇવેન્ટ હોરાઇઝન કહે છે.
એટલે કે આ ઘટના ક્ષિતિજ ઓળંગ્યા પછી પાછા આવવાનો કોઈ રસ્તો નથી, ગોન ફોરએવર.
એવું જ મનાતું હતું જ્યાં સુધી હોકિંગ નહોતા આવ્યા. આ બધું આઇન્સ્ટાઇનની સામાન્ય સાપેક્ષતા પ્રમાણે હતું, પણ પછી હોકિંગે વિચાર્યું કે અહીં ક્વોન્ટમ મિકેનિક્સની શું અસર થતી હશે,
અને ત્યારે જ પેલી ક્રાંતિકારી શોધ થઈ, હોકિંગ રેડિયેશન, જેણે કહ્યું કે બ્લેક હોલ ખરેખર તો સાવ કાળા નથી. બરાબર. હોકિંગે ગણતરી કરીને બતાવ્યું કે ક્વોન્ટમ ફિઝિક્સના નિયમોને કારણે ઘટના ક્ષિતિજની એકદમ નજીક ખાલી અવકાશમાંથી સતત કણ અને પ્રતિકણ, પાર્ટિકલ એન્ટી પાર્ટિકલ ની જોડીઓ આપોઆપ બનતી અને નાશ પામતી રહેતી હોય છે.
આ તો ખાલી અવકાશમાં પણ થાય છે?
હા, પણ સામાન્ય રીતે એ તરત જ એકબીરા સાથે અથડાઈને નાશ પામે છે. પણ ઘટના ક્ષિતિજની નજીક એવું બની શકે કે જોડી બને અને એમાંથી એક કણ, ધારો કે પ્રતિકણ, બ્લેક હોલમાં ખેંચાઈ જાય, જ્યારે બીજો કણ, પેલો મૂળ કણ, છટકીને બહાર અવકાશમાં જતો રહે. હવે જે કણ બ્લેક હોલમાં ગયો એની ઊર્જા ઋણ હોય છે, એટલે એ બ્લેક હોલના દ્રવ્યમાનમાંથી થોડી ઊર્જા ઓછી કરે છે. અને જે કણ બહાર છટકી ગયો એને જો દૂરથી કોઈ જુએ તો એને એમ લાગે કે બ્લેક હોલમાંથી કણ બહાર આવી રહ્યો છે, એટલે કે બ્લેક હોલ વિકિરણ ઉત્સર્જિત કરી રહ્યો છે.
બાપરે, આજ હોકિંગ રેડિયેશન.
હા, આનો સીધો મતલબ એ થયો કે બ્લેક હોલનું તાપમાન હોય છે અને એ સતત ઊર્જા ગુમાવી રહ્યું છે, એટલે કે ખૂબ જ ધીમે ધીમે કરોડો અબજો વર્ષો પછી બ્લેક હોલ સંપૂર્ણપણે બાષ્પીભવન પામીને અદૃશ્ય થઈ શકે છે.
આ તો ખરેખર માની ન શકાય એવી વાત છે. આ શોધે તો ભૌતિકશાસ્ત્રમાં હલચલ મચાવી દીધી હશે.
ચોક્કસ, કારણ કે એણે પહેલીવાર સાપેક્ષતા, ગુરુત્વાકર્ષણ અને ક્વોન્ટમ મિકેનિક્સને સફળતાપૂર્વક જોડ્યા હતા. પણ એણે એક નવો મોટો સવાલ પણ ઊભો કર્યો, પેલું માહિતી વિરોધાભાસ.
એ શું છે?
ક્વોન્ટમ મિકેનિક્સનો એક પાયાનો નિયમ છે કે માહિતીનો ક્યારે નાશ થતો નથી, એ ફક્ત એક સ્વરૂપમાંથી બીજામાં બદલાય છે. પણ જો બ્લેક હોલ બાષ્પીધવન પામીને નષ્ટ થઈ જાય તો એની અંદર ગયેલી બધી માહિતી, કે એ શેમાંથી બન્યો હતો, એમાં શું શું પડ્યું હતું, નું શું થાય, શું એ માહિતી પણ નાશ પામે?
ઓહ, જો નાશ પામે તો ક્વોન્ટમ મિકેનિક્સનો નિયમ તૂટે, અને જો નાશ ન પામે તો એ માહિતી જાય ક્યાં?
બરાબર. આ કોયડો આજે પણ ભૌતિકશાસ્ત્રીઓને મૂંઝવે છે અને એ બતાવે છે કે પેલી થિયરી ઓફ એવરીથિંગ સુધી પહોંચવામાં હજુ ઘણું કાણ બાકી છે.
આ બધી વાતો આપણને એક બીજા રસપ્રદ વિચાર તરફ લઈ જાય છે જે હોકિંગે ચર્ચ્યો છે, સમયનું તીર. એટલે કે સમય હંમેશા એક જ દિશામાં કેમ જાય છે, ભૂતકાળથી ભવિષ્ય તરફ?
હા, સારો સવાલ છે. આપણે ગઈકાલ યાદ રાખી શકીએ છીએ પણ આવતીકાલ નહીં. ગ્લાસ નીચે પડે તો ફૂટી જાય, પણ ફૂટેલા ગ્લાસના ટુકડા જાતે ભેગા થઈને પાછો ગ્લાસ નથી બની જતો. કેમ?
કેમ?
હોકિંગ ત્રણ અલગ અલગ સમયના તીરની વાત કરે છે. પહેલું છે થર્મોડાયનેમિક તીર. ભૌતિકશાસ્ત્રનો બીજો નિયમ, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, કહે છે કે કોઈ બંધ સિસ્ટમમાં સમય જતા અવ્યવસ્થા, જેને એન્ટ્રોપી કહેવાય, એ હંમેશા વધે છે અથવા સ્થિર રહે છે, ક્યારેય ઘટતી નથી.
જેમ કે આપણો રૂમ સાફ કર્યા પછી થોડા દિવસમાં જાતે જ અસ્તવ્યસ્ત થઈ જાય છે, પણ જાતે સાફ નથી થતો.
બરાબર, એ એન્ટ્રોપી વધવાનું ઉદાહરણ છે. આ એક દિશા આપે છે સમયને. બીજું તીર છે મનોવૈજ્ઞાનિક તીર, એટલે કે આપણી યાદશક્તિ. આપણે ભૂતકાળને યાદ કરીએ છીએ, ભવિષ્યને નહીં. આ આપણને સમયની દિશાનો અનુભવ કરાવે છે.
અને ત્રીજું?
ત્રીજું છે બ્રહ્માંડીય તીર, એટલે કે હકીકતે છે કે બ્રહ્માંડ અત્યારે વિસ્તરી રહ્યું છે, સંકોચાઈ નથી રહ્યું. હોકિંગ પૂછે છે કે આ ત્રણે તીર, અવ્યવસ્થાનું વજવું, આપણું યાદ રાખવું અને બ્રહ્માંડનું વિસ્તરવું, શા માટે એક જ દિશામાં છે? શું એમની વચ્ચે કોઈ સંબંધ છે?
અને એમનો જવાબ શું છે?
એ સૂચવે છે કે કદાચ આ ત્રણે તીર બ્રહ્માંડની શરૂઆતની જે ખાસ પરિસ્થિતિઓ હતી, ખૂબ જ વ્યવસ્થિત, ઓછી એન્ટ્રોપીવાળી સ્થિતિ, એની સાથે જોડાયેલા છે. આ હજુ પણ સંશોધનનો વિષય છે.
તો આ આખી ચર્ચા પરથી, આ પુસ્તકમાંથી કયા મુખ્ય સંદેશાઓ, કયા મોટા વિચારો આપણને મળે છે? એક તો મને એવું લાગે છે કે ભૌતિક નિયમોની એકતા, ભલે બ્રહ્માંડ આપણને ગમે તેટલું જટિલ કે વિચિત્ર લાગે, પણ એ કેટલાક મૂળભૂત નિયમો પ્રમાણે ચાલે છે અને આ નિયમો સર્વત્ર લાગુ પડે છે.
હા, બરાબર. બીજો મોટો સંદેશ છે માનવ તર્કની શક્તિ. આપણે ભલે આ વિશાળ બ્રહ્માંડમાં એક નાનકડા ગ્રહ પર રહેતા હોઈએ, પણ આપણી બુદ્ધિ, આપણું તર્ક આપણને આખા બ્રહ્માંડને સમજવાની ક્ષમતા આપે છે. સ્ટીફન હોકિંગનું પોતાનું જીવન આનું સૌથી મોટું ઉદાહરણ છે. આ વાત મને લાગે છે કે આપણા બધા માટે, પછી ભલે આપણે ગુજરાતમાં હોઈએ કે દુનિયાના કોઈ પણ ખૂણે, ખૂબ પ્રેરણાદાયક છે આપણી પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવા જેવો.
ત્રીજો મુદ્દો જે મને મહત્વનો લાગ્યો તે છે જ્ઞાનનું લોકશાહીકરણ. હોકિંગે આ પુસ્તક લખીને એ સાબિત કર્યું કે વિજ્ઞાન કોઈ બંધ ઓરડાની વસ્તુ નથી. અઘરામાં અઘરા વિચારો પણ જો ધારીએ તો સામાન્ય લોકો સુધી પહોંચાડી શકાય છે. આજે જ્યારે આપણે માહિતીના વિસ્ફોટના યુગમાં જીવીએ છીએ, ત્યારે આ વિચાર વધુને વધુ મહત્વનો બને છે કે જ્ઞાન વહેંચાવવું જોઈએ, બધા સુધી પહોંચવું જોઈએ.
ચોક્કસ. અને ચોથું, એ સ્વીકારવાની તૈયારી કે વાસ્તવિકતા આપણી રોજિંદી સાહજિક સમજ કરતાં ઘણી વધારે વિચિત્ર હોઈ શકે છે. સમય ધીમો પડી શકે, પ્રકાશ વળી શકે, કણ એકસાથે અનેક સ્થિતિમાં હોઈ શકે. આ બધું આપણને આપણી માન્યતાઓની ચકાસણી કરવા અને ખુલ્લા મને વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો કહી શકાય, સમજવાની માનવ ઝંખના. આ પુસ્તક વાંચીને થાય કે આપણે આ બધું શા માટે જાણવા માંગીએ છીએ. કારણ કે જાણવું, સમજવું, આપણી આસપાસની દુનિયા અને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા, એ કદાચ આપણા માનવ સ્વભાવમાં જ વણાયું છે. આ પુસ્તક એ જિજ્ઞાસાને પોષે છે.
પુસ્તકમાં ખરેખર એવા ઘણા વાક્યો કે વિચારો છે જે સીધા મનમાં ઉતરી જાય, યાદ રહી જાય એવા.
હા, ચલો એમાંથી અમુક પર વાત કરીએ. એક જે મને બહુ સ્પર્શી ગયું, આપણે ફક્ત એક સરેરાશ તારાના નાના ગ્રહ પર વાંદરાઓની વિકસિત જાતિ છીએ, પરંતુ આપણે બ્રહ્માંડને સમજી શકીએ છીએ તે આપણને કંઈક ખૂબ જ વિશેષ બનાવે છે. આમાં એકસાથે આપણી સામાન્યતા અને આપણી અસાધારણ ક્ષમતા બંનેની વાત છે. કેટલી નમ્રતા અને ગૌરવ એકસાથે.
બહુ સરસ. બીજો એ ખૂબ પ્રખ્યાત વિચાર છે, જો આપણે તેનો સંપૂર્ણ સિદ્ધાંતનો જવાબ શોધી કાઢીએ તો તે માનવ તર્કનો અંતિમ વિજય હશે, કારણ કે ત્યારે આપણે ભગવાનના મનને જાણી શકીશું. હવે આનો અર્થ એ નથી કે હોકિંગ કોઈ ધાર્મિક વાત કરી રહ્યા છે.
ના ના, એ તો એક રૂપક છે નહીં.
હા, એ બ્રહ્માંડના જે અંતિમ મૂળભૂત નિયમો છે એને સંપૂર્ણપણે સમજી લેવાની જે વૈજ્ઞાનિક મહત્વાકાંક્ષા છે એના માટેનો એક રૂપક છે. એ બતાવે છે કે આ શોધ કેટલી ભવ્ય અને મહત્વની છે.
ત્રીજો વિચાર, બિગબેંગ પહેલાના સમય વિશેનો. બિગબેંગ પહેલાં શું આવ્યું તે પૂછવું અર્થહીન છે. તે ઉત્તર ધ્રુવને ઉત્તરે શું છે તે પૂછવા જેવું છે. આ એકદમ સ્પષ્ટ કરી દે છે કે સમયની શરૂઆત જ બિગબેંગ સાથે થઈ, એટલે એની પહેલાનો પ્રશ્ન જ ઊભો નથી થતો.
અને ચોથો, જે હોકિંગની પોતાની સિગ્નેચર શોધનો સાર છે, બ્લેક હોલ એટલા કાળા નથી. આ ત્રણ શબ્દોમાં આખી ક્રાંતિ સમાયેલી છે, કે બ્લેક હોલ પણ ક્વોન્ટમ નિયમોને આધીન છે અને તેમાંથી પણ કંઈક બહાર આવી શકે છે, તે શાશ્વત નથી.
આ બધી વાતો જાણ્યા પછી કદાચ કોઈને સવાલ થાય કે ભાઈ આ બધું જાણીને મારે શું, મારા રોજિંદા જીવનમાં આ જ્ઞાન ક્યાં કામ આવવાનું છે?
સારો પ્રશ્ન છે. સીધી રીતે કદાચ રોજબરોજની ખરીદીમાં કામ ન આવે, પણ આડકતરી રીતે ઘણી રીતે ઉપયોગી છે. પહેલું તો તે આપણી વિવેચનાત્મક વિચારસરણી, એટલે કે ક્રિટિકલ થિંકિંગ, ને કેળવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે, પુરાવા માંગવા, તર્ક લગાવવો, સિદ્ધાંતોની ચકાસણી કરવી, આ અભિગમ આપણને જીવનમાં કોઈ પણ માહિતી મળે, કોઈ દાવો કરે તો એનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.
હા, સાચી વાત. બીજું, મને લાગે છે કે તે એક પરિપ્રેક્ષ્ય અને નમ્રતા આપે છે. જ્યારે આપણે બ્રહ્માંડની વિશાળતા, એના અબજો વર્ષોના ઇતિહાસ વિશે વિચારીએ, ત્યારે આપણી પોતાની ચિંતાઓ, આપણી સમસ્યાઓ થોડી નાની લાગવા માંડે છે.
બરાબર. સમજાય છે કે આપણે આ બ્રહ્માંડ નામના મહાસાગરમાં કેટલા નાના છીએ, પણ સાથે સાથે એ પણ સમજાય કે આપણું અહીં હોવું, વિચારવું, સમજવું એ પોતે જ કેટલું અદ્ભુત છે. કદાચ ટ્રાફિક જામમાં ફસાયા હોઈએ ત્યારે આકાશ સામે જોઈને વિચારી શકાય કે આ બધું કેટલું મોટું છે અને મારી આ સમસ્યા કેટલી ક્ષણિક છે.
ત્રીજો ફાયદો એ છે કે તે આપણને અનિશ્ચિતતાનો સ્વીકાર કરતા શીખવે છે. ક્વોન્ટમ જગતમાં જેમ બધું સંભાવનાઓ પર ચાલે છે, એમ જીવનમાં પણ હંમેશા બધું નક્કી નથી હોતું. ઘણીવાર અસ્પષ્ટતા હોય છે, અણધાર્યા વળાંકો આવે છે. આ પુસ્તક વાંચ્યા પછી કદાચ આપણે એ અનિશ્ચિતતા સાથે થોડા વધુ સહજ બની શકીએ.
અને ચોથું, તે આજીવન શિક્ષણ માટે પ્રેરણા આપે છે. હોકિંગની જિજ્ઞાસા, એમની જાણવાની લગન આપણને યાદ અપાવે છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. આપણી આસપાસની દુનિયા વિશે, બ્રહ્માંડ વિશે જાણવાની ઉત્સુકતા હંમેશા જીવંત રાખવી જોઈએ.
અને છેલ્લું પણ ખૂબ જ મહત્વનું, સ્ટીફન હોકિંગના પોતાના જીવનમાંથી મળતી પ્રેરણા. જે પ્રકારની શારીરિક મર્યાદાઓનો સામનો એમણે કર્યો અને તેમ છતાં જે માનસિક ઊંચાઈ એમણે પ્રાપ્ત કરી, જે દ્રઢતા બતાવી, એ કોઈપણ વ્યક્તિ માટે કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા માટે એક બહુ મોટો પ્રેરણા સ્ત્રોત છે.
તો અંતે હું એટલું કહીશ કે આ પુસ્તકમાંથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણું બ્રહ્માંડ ભલે ગમે તેટલું રહસ્યમય અને વિચિત્ર લાગે, પણ તે અતાર્કિક નથી. તે નિયમોથી બંધાયેલું છે અને માનવ બુદ્ધિ પાસે એ નિયમોને સમજવાની ક્ષમતા છે. આ એક ખૂબ જ આશા જન્માવતો સંદેશ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે ફક્ત વિચાર, તર્ક અને ગણિતના આધારે હોકિંગ જેવા વૈજ્ઞાનિકો પોતાની ખુરશીમાં બેઠા બેઠા બ્લેક હોલ જેવી દૂરની અને અદૃશ્ય વસ્તુઓના ગુણધર્મો વિશે આટલું બધું જાણી શકે છે, એ ખરેખર માનવ મનની શક્તિનું પ્રમાણ છે. અને હા, એમણે આ જ્ઞાન બધા સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો એ પણ એટલો જ પ્રશંસનીય છે.
સાચી વાત. જ્ઞાન વહેંચવાથી જ વધે છે, અને કદાચ આવા પુસ્તકો જ આવનારા સમયના નવા વૈજ્ઞાનિકો, નવા વિચારકોને પ્રેરણા આપતા હશે. કોને ખબર, કદાચ કોઈ નવો હોકિંગ આપણી વચ્ચે જ તૈયાર થઈ રહ્યો હોય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.